சத்யஸ்யாபிஹிதம் முகம் தத்வம் புஷம் நபாவ்ரும் சத்யதர்மாய த்ரஷ்டயே சத்யதர்மாய த்ரஷ்டயே. ராஜா ராம 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 சீதா ராம 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 ராஜா ராம ராம ராஜா ராம 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 சீதா ராம 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 ராஜா ராஜா ராம 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 ராஜா ராம 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 ராஜா ராம சீதா ராம 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 சீதா ராம 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 சீதா ராம ராஜா ராம 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 சீதா ராம 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 ராஜா ராம ராஜா ராம 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 சீதா ராம 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 ராஜா ராம சீதா ராம 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 சீதா ராம 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 சீதா
ચારે તરફ વાતાવરણની અંદર લૂ વરસતી હોય, પ્રવાસી પથ પરથી પ્રવાસ કરતો હોય, એના પ્રાણની અંદર એક જ પ્રકારના પડછંદાઓ પડ્યા કરતા હોય, ચારે તરફ એ શોધ કરતો હોય, ક્યાંય વિશાળ વૃક્ષ દેખાય છે, વૃક્ષની નીચે ક્યાંય પર્વત દેખાય છે, વૃક્ષ વિલોકાય તો વૃક્ષની નીચે બેસીને ક્યાંય પરબ જો પેખાતી હોય તો પરબનું પિયુષ સભર પાણી પીએ, તરસ મટી જાય, વૃક્ષની શીતળ છાયામાં તાપથી સંતપ્ત થયેલું શરીર શાંતિ અનુભવે, પ્રવાસી ચારે તરફ જોયા કરે. શરીર તો પરસેવે લથપથ થઈ ગયેલું છે, અચાનક તેની દ્રષ્ટિ એક વિશાળ વૃક્ષ ઉપર પડે છે. એક વૃક્ષ નથી પણ આજુબાજુ ઘણા વૃક્ષો ત્યાં છે, વૃક્ષોનું જાણે કે સંપૂર્ણ છે, અને એના અંતરાત્માની અંદર એક પ્રકારની પ્રસન્નતાની અનુભૂતિ થાય છે. વૃક્ષની પાસે ત્વરિત ગતિએ પહોંચી જાય છે, નીચે બેસે છે, વૃક્ષની શીતળ સઘન છાયામાં બેસતા વેતર તાપમાંથી એને થોડી ઘણી મુક્તિ મળે છે. ત્યાં પરબ પણ છે, ત્યાં પરબનું પવિત્ર પાણી પિયુષથી પરિપ્લાવિત પાણી પીએ છે, ઘણી બે ઘડી આનંદ થાય છે, પીપાસાનું શમન પણ થાય છે. ઉનાળાના દિવસોમાં ઘણા માણસો સરિતાને પણ શોધે, ગંગાને શોધે, નર્મદાને શોધે, તાપીને શોધે, સાબરમતી જેવી નાની સરિતાઓ પણ તે વખતે સોનાની થઈ પડે, બે વાર ત્રણ વાર સ્નાન કરવાને માટે જાય, જેમને સરિતાનું સૌભાગ્ય સાંપડતું નથી તે પોતાને ઘેર સ્નાન કરે, શીતળતાને અનુભવે. સત્સંગ કઈક એવા જ પ્રકારની ગરજ સારી, તાપથી એક તાપથી નહીં પણ ત્રણ તાપથી સંતપ્ત થયેલો પ્રવાસી, સંસારની મહાન યાત્રાએ નીકળેલો, એ પણ તપ્ત થયા પછીથી વિચારે કે ક્યાંય શાંતિ મળે, ક્યાંક ઘડી બે ઘડીની શાંતિ અનુભવવા જો મળે તો કેવું સારું, ક્યાંક પરબ મળી જાય તો કેવું સારું. એને જાણે ક્યાંક એમ લાગે કે સત્સંગ થાય છે, પરબ છે કોઈ પૂજ્ય પુરુષની, મહાપુરુષની, પરમાત્માના પરમ કૃપાપાર્ય સત્પુરુષની અથવા તો ભક્તની. જ્યારે તે પરબની પાસે પહોંચી જાય છે, જ્યારે વૃક્ષને વિલોકે છે સત્સંગના સુવિશાળ સઘન વૃક્ષને, ત્યારે જોતા વેત જ તેને આનંદ થાય છે, ને પછી વૃક્ષની શીતળ છાયામાં બેસે છે અથવા તો સરિતામાં અવગાહન કરે છે ત્યારે તો તેના તાપ જાણે કે શમી જાય છે. તફાવત એટલો જ છે કે પેલી જે બહારની વૃક્ષની શીતળ છાયા આપતી હતો શરીરના તાપને તે પણ કામચલાઉ સમયને માટે જ દૂર કરતી હતી, કાયમને માટે કઈ તાપનું હરણ કરતી નહોતી અને મનના તાપનું પણ શમન કરતી નહોતી. આ જે પરબ હતી સ્થૂલ પરબ તે તો પોતાના પાણી દ્વારા પીપાસાનું શમન કરતી હતી, પરંતુ તે શમન પણ ક્ષણ જીવી હતું, સદાને માટેનું નહોતું. પરંતુ આ સત્સંગ રૂપી જે પરબ છે તેનું જે પાન છે એ પાન તો સદાને માટે એક પ્રકારની સંતૃપ્તિ ધરે છે, પીપાસાને શાંત કરે છે. યુગો જૂની જે પ્રાણની પરમ શાંતિની અનુભૂતિ માટેની પીપાસા એ પીપાસાનું શમન કરે. અને વૃક્ષની પેઠે સત્સંગ કેવળ શરીરના જ સંતાપને દૂર કરવાને બદલે મનના તાપને પણ હરે. અંતરના અંતરતમની અંદર પણ જે સંતાપની છાયા માનવ માત્રની અંદર પડેલી છે તે છાયામાંથી માનવને મુક્તા આપે, મુક્તિ આપે. તનના તાપ, મનના તાપ, અંતરના તાપ, ત્રિતાપને હરે, શાંતિ આપે, શરીરની શાંતિ આપે, મનની શાંતિ સમર્પે, અંતરાત્માની ત્રિવિધ શાંતિ પણ ધરે અને તે પણ શાશ્વત સમયને માટે સદાને સારું ધરે. પરબ છે, વૃક્ષ છે, વૃક્ષની છાયા છે સત્સંગ. અને મનની અંદર એક પ્રકારની પ્રેરણાને જગાવે સત્સંગતી. એ પિયુષનું પાન કરવાથી અવિદ્યાના પડદાઓ ધીરે ધીરે દૂર થતા જાય અને વિદ્યાનો પ્રકાશ અંતઃકરણની અંદર જ નહીં પરંતુ અણુ પરમાણુની અંદર પ્રસરે. સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ કહે છે કે સત્સંગ તો એવી એક પ્રક્રિયા છે જે દ્વારા માનવ નિત્ય અનિત્યને ઓળખતો થાય, સત્યાસત્યને સમજતો થાય, શું ગ્રહણ કરવા યોગ્ય છે, શું છોડવા યોગ્ય છે, શું મંગલ છે, શું અમંગલ છે, જીવનમાં શું અપનાવવું જોઈએ, જીવનમાં શેનો પરિત્યાગ કરવો જોઈએ, બંધન કોને કહેવાય, મોક્ષ કોનું નામ છે, આત્મા શું અને અનાત્મ પદાર્થો શું, આ હંસ વૃત્તિ સત્સંગ દ્વારા માનવની અંદર આવે. હંસને માટે જેમ કહેવાય છે કે હંસની આગળ જો પાણી અને દૂધને ભેગા કરીને મૂકવામાં આવે તો હંસ પાણીને પરિત્યાગે અને દૂધને ગ્રહણ કરે, દૂધનું પાન કરે. આજના વૈજ્ઞાનિકો આ વાતને માનતા નથી, એમણે પ્રયોગો કરી જોયા, હંસની આગળ મૂકી જોયું પાણીને દૂધ, પરંતુ હંસે કઈ દૂધનું જ ગ્રહણ કર્યું તેવું તેમને લાગ્યું નહીં. પરંતુ વૈજ્ઞાનિકોને ખબર નથી કે જે હંસ વિશે આ વર્ણન ભારત વર્ષના ધર્મ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે તે હંસ સાધારણ હંસ નથી પરંતુ માન સરોવરના હંસ છે. કૈલાસ માન સરોવર જવાનું જગરું અને તે હંસને પછી પકડવાના આગળ તેમની આગળ દૂધ ધરવાનું કામ પણ ઘણું અઘરું, પ્રયોગ કરવા હોય તો પણ, પ્રાયોગિક રીતે પણ પુરવાર કરવો હોય તો માન સરોવરના હંસને લાવવા જોઈએ, સાધારણ હંસની આ પ્રવૃત્તિ નથી. તો માન સરોવરના હંસની આ વાત છે. એવી રીતે જે માનસ સરોવરના હંસ છે, મનરૂપી માનસ, મનરૂપી માન સરોવર, એની અંદર જે સ્નાન કરનારા છે, જેનું મન શુદ્ધ બુદ્ધ મુક્ત થયેલું, સત્સંગની જેને અભિરુચિ છે તે સત્સંગના પ્રતાપથી એના પરિણામ સ્વરૂપે સંસારમાં કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ સત્ય છે, વાસ્તવિક છે તે સમજે છે અને તે સિવાયનું બધું જ અનિત્ય છે, પરિવર્તનશીલ છે તેમ પણ માને છે અને માનીને બેસી રહેતા નથી, પરંતુ પરિવર્તનશીલ સંસારના પદાર્થો અથવા વિષયોમાંથી પોતાની ચિત્તવૃત્તિને પાછી વાળીને જે અપરિવર્તનશીલ અથવા નિત્ય સનાતન પરમાત્માની પરમ સત્તા છે તે પરમાત્માની પરમ સત્તાની પ્રીતિ કરે છે અને તે સત્તાનો સાક્ષાત્કાર કરવાને માટેની સાધનાનો આધાર લે છે. તો આવી રીતે આ પણ માન સરોવરના હંસો, જ્ઞાની પુરુષો, ભક્ત પુરુષો, સત્સંગી પુરુષ, આ સત્સંગનું પરિણામ છે, માનવ ને પોતાના જીવનના સુધાર કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય, સાથે સાથે સતસંગ સતસંગ સતનો સંગ, જે સત્ય છે પરમ સત્ય, જેનો ત્રિકાળમાં નાશ થતો નથી, જેનો જન્મ પણ નથી, જેની અંદર કોઈ જાતની વિક્રિયા થતી નથી, વૃદ્ધાવસ્થાની અસર પણ જેને પહોંચતી નથી, એ જે પરમ સત્ય પરમાત્માનું બીજું નામ છે. કારણ કે ઉપનિષદમાં પરમાત્માને સત કહેવામાં આવ્યા, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. છાંદોગ્ય ઉપનિષદમાં ઉદ્દાલકે પોતાના સુપુત્ર શ્વેત કેતુને કહ્યું કે હે પુત્ર, આરંભમાં સત હતો, આરંભમાં પરમાત્મા હતા, પરમાત્મા સત સ્વરૂપે ઓળખાતા હતા. તો સત્યમ શિવમ સુંદરમ સચ્ચિદાનંદ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. વેદમાં આવ્યું સત્યમ છે, જ્ઞાનમ છે, અનંતમ છે, તે બ્રહ્મ છે, પરમાત્મા છે, પરમ સત્ય સ્વરૂપ છે. તો જે દ્વારા તે પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનો સંગ સંસર્ગ થઈ શકે તેનું નામ સત્સંગ. પછી તે કથા વાર્તાથી થાય કે કોઈ પુસ્તકને વાંચવાથી થાય, વિચારવાથી થાય, અથવા પુસ્તકોને એક બાજુએ મૂકીને શાંતિથી બેસી રહેવાથી જ જે સત પોતાની અંદર છે અને સમસ્ત સંસારમાં વ્યાપક છે તે સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરવામાં મદદ પ્રાપ્ત થાય, એનો સાક્ષાત્કાર છેવટે સિદ્ધ થઈ શકે. કોઈ પણ સાધન વિશેષ જે દ્વારા માનવ સત્યની પાસે પહોંચી જાય, સત્ય એટલે પરમાત્મા, તો પરમાત્માની પાસે પહોંચી જાય, તેનો સંગ કરતા શીખે, એસોસિએશન પરમાત્માનું, એની સન્નિધિને અનુભવે, તે ક્રિયાને સત્સંગ કહેવામાં આવે છે. અને પછી મનુષ્યનું જીવન પણ તે સત્ય પરાયણ બની જાય, સત્સંગના સુપરિણામ સ્વરૂપે જીવનની કાળીમાં દૂર થઈ જાય, અશુદ્ધિઓનો અંત આવી જાય. અશુદ્ધિઓનો અંત ના આવે ત્યાં સુધી તો આ સત્યનો સાક્ષાત્કાર થઈ શકે નહીં, સંપૂર્ણ પ્રમાણે પરમ સત્યરૂપી પરમાત્માને ઓળખી શકાય પણ નહીં. એ તો આરંભમાં જીવનની વિશુદ્ધિ તો સદાવી જ જોઈએ, સદાથી ચાલવી જોઈએ. તો આ સત્સંગની પ્રક્રિયા પરિપૂર્ણ ત્યારે થાય જયારે માનવ સત્યનો સમાશ્રય લઈને છેવટે સત્ય સ્વરૂપ પરમાત્મામાં પ્રતિષ્ઠા પામે અને સત્ય સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર કરે. અત્યારે જે આપણે સત્સંગ ચલાવીએ છીએ અથવા સત્સંગ ચાલે છે સમાજમાં, તે સત્સંગનું લક્ષ્ય તો આ જ છે કે સત્યનો સંગ અથવા સાક્ષાત્કાર. પણ માનવ કેટલીક વાર તે લક્ષ્યને ભૂલી પણ જાય છે. આપણને ખબર નથી પડતી કે આપણું ધ્યેય શું છે, આપણે ક્યાં પહોંચવાનું છે. આ ગ્રંથોના અધ્યયન દ્વારા, અધ્યાપન દ્વારા, ચિંતન મનનની પ્રક્રિયાઓ દ્વારા, આત્મવિચાર દ્વારા, નામ જપ દ્વારા, ધ્યાનાદિ દ્વારા, તીર્થાટન દ્વારા, દેવ દર્શન દ્વારા, સંત સમાગમ દ્વારા, આ બધા જે સત્સંગના સ્થૂળ સ્વરૂપો સમાજની અંદર પ્રચલિત છે તે દ્વારા આપણે જવાનું ક્યાં છે. જવાનું તો ત્યાં પેલા સત્સંગના સૂક્ષ્મ સ્વરૂપમાં છે, પરમાત્માની પાસે પહોંચવાનું છે, પરમાત્માનો અનુભવ કરવાનો છે. ત્યારે આપણી સત્સંગની સાધના સંપૂર્ણતા પર પહોંચશે. તો તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં આ સત્સંગના મહિમાનું પ્રતિપાદન કરતા લખે છે કે આરંભમાં તો જયારે સત્સંગ થાય તો માનવને શાંતિની અનુભૂતિ થાય, પ્રસન્નતાની અનુભૂતિ થાય, તાપથી તપેલો માનવ એક પ્રકારની રાહત અનુભવે, એક પ્રકારની નિરાંત અનુભવે. એને એમ થાય કે બરાબર છે, સારે ઠેકાણે આવ્યો છું, એનો બધો જે બોજો હોય, એની જે ચિંતા હોય, તે ચિંતાનું ધીરે ધીરે શમન થતું જાય. અને પછી તુલસીદાસજી મહારાજ કહે છે કે સત્સંગતિ જેમ જેમ આગળ વધતી ચાલે તેમ તેમ માનવના મનની અંદર પરિવર્તન આવતું ચાલે. મનની અંદર જ્યાં સુધી પરિવર્તન નથી આવતું ત્યાં સુધી માનવને શાંતિ સાંપડી શકતી નથી. કારણ કે મન જ મહત્વનો ભાગ ભજવે છે. જીવનને આપણે જોઈએ, જીવનનો અનુભવ કરીએ, બહારની આપણી આંખ સ્થૂળ છે, તે દ્વારા બહારના પદાર્થોને આપણે જોઈએ છીએ એમ લાગે છે, પણ જોનારી વસ્તુ આ બહારની આંખ નથી, એની પાછળની જે દ્રષ્ટિ છે તે જુદી વસ્તુ છે. અને દ્રષ્ટિ દ્વારા જે વૃત્તિ પ્રતિબિંબિત બને છે એ મનની વૃત્તિ છે. તો માનવની જે પ્રકારની વૃત્તિ છે તે પ્રકારનું એને જગત દેખાયા કરે. ભર્તુહરિ મહારાજ વૈરાગ્ય શતકમાં લખે છે કે મારા જીવનમાં એક એવો સમય પણ હતો જયારે મને સંપૂર્ણ જગત મારી ધર્મ પત્ની પિંગલાના પ્રતીક જેવું દેખાતું. જ્યાં જ્યાં હું જોતો, જ્યાં જ્યાં હું વિચારતો, ત્યાં પિંગલાના જ વિચારો આવે, પિંગલાનું જ દર્શન મને થતું. ધીરે ધીરે મોહરૂપી ગ્રંથિ તૂટવા માંડી તો એના પરિણામ સ્વરૂપે મારા અંતરાત્માની અંદર જ્ઞાનનું અંજન અંજાયું. આજે મારી એ અવસ્થા છે, સકલ જગતમ બ્રહ્મ મનુતે, સમસ્ત જગતને બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જ હું જોઉં છું. આંખ તો એક જ છે, પરંતુ પાછળની વૃત્તિ બદલાઈ ગઈ છે. માણસના વિચાર બદલાવા જોઈએ સત્સંગ દ્વારા, માણસનો આચાર બદલાવો જોઈએ સત્સંગ દ્વારા, બદલાવો જોઈએ એટલે ઉત્તરોત્તર ઉદાત્ત બનવો જોઈએ, પવિત્ર થવો જોઈએ, માનવતા વધારે ને વધારે પ્રમાણમાં જીવનની અંદર વધવી જોઈએ, માનવતાનો ઉત્કર્ષ થવો જોઈએ. અને જે માનવીય મૂલ્યો છે, મૂલ્યોની માવજત કરવાને માટેની પ્રેરણા સત્સંગ દ્વારા પૂરી પડાવવી જોઈએ. એટલું જ નહીં, પરંતુ તે પ્રેરણાને સાકાર બનાવવાને માટેના પ્રયત્નો માનવે કરવા જોઈએ. તુલસીદાસજી મહારાજ તે વાત કરે છે, મજ્જન ફલપેખી તત્કાળા. આ સત્સંગ રૂપી સરિતાની અંદર સ્નાન કરવાનું જે ફળ છે અથવા પરિણામ છે, એ તો તુલસીદાસજી મહારાજ કહે છે કે તત્કાળ દેખાય છે, તરત જ દેખાય છે. મજ્જન ફળ તત્કાળ જણાય, મજ્જન ફળ તત્કાળ જણાય, મજ્જન ફળ તત્કાળ જણાય, મજ્જન તત્કાળ જણાય. જેમ સરિતામાં કોઈ માનવ જાય અને મજ્જન કરે, અવગાહન કરે, સ્નાન કરે, તો ફળ તત્કાળ જણાય, શરીર તરત જ ઠંડુ થાય. એમાં કઈ રાહ ન જોવી પડે કે 6 મહિના પછી શરીર શાંત થશે, ઠંડક શીતલતા અનુભવશે તરત જ. મજ્જન ફળ તત્કાળ જણાય, મજ્જન ફળ તત્કાળ. પણ તુલસીદાસજી કરતા પણ કઈ ઓછા બુદ્ધિશાળી માનવો દુનિયામાં નહીં હોય એવું થોડું છે. દક્ષિણ આફ્રિકામાં મને એક સંસ્થાએ આમંત્રણ આપ્યું આ વર્ષે, રામાયણ ની મહાન સંસ્થા દક્ષિણ આફ્રિકામાં ચાલે, ગોરાઓ એમાં લાભ લે, ભારતના બિહારથી ગયેલા પ્રાચીન કાળના માનવો એમના વંશજો પણ એમાં લાભ લે, થોડા આફ્રિકન્સ પણ એમાં લાભ લે. મને રામાયણ ઉપર 4 પ્રવચનો કરવાનું આમંત્રણ આપ્યું. તુલસીકૃત રામાયણ નહીં, પણ વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણ બંનેનો સમન્વય કરીને રામાયણ ઉપર પ્રવચનો આપ્યા. તુલસીદાસજીના પાત્રો કેવા, વાલ્મીકીના પાત્રો તે જ પાત્રો કેવા, બંનેમાં કઈ તફાવત ખરો? તુલસીદાસજીનો આરંભ કેવો રામચરિત માનસનો, તો વાલ્મીકીનો આરંભ કેવો? તુલસીદાસજીના રામ કેવા, વાલ્મીકીના રામ કેવા? તુલસીદાસજીનું પર્યવસાનેનો અંત કેવો રામચરિત માનસનો, તો વાલ્મીકીનો કેવો? તેની તુલનાત્મક અભ્યાસ કર્યા પછીની, અધ્યયન કર્યા પછીની જે બુદ્ધિ પેદા થાય, જે દ્રષ્ટિ પેદા થાય, તેને લક્ષ્યમાં રાખીને પ્રવચનો કરવાના. એટલે મેં પ્રવચનો કર્યા ત્યાં એક બહુ જ મોટા રામાયણના અભ્યાસે, ઘણા મોટા અભ્યાસે, અને તે પણ પ્રવચનો કરી કેટલી વાર રામાયણમાં. એમને પ્રવચનો બહુ જ ગમ્યા, એટલે પ્રથમ દિવસથી જ એમણે કામ કર્યું કે મારું પ્રવચન થાય પછી મને પૂછે કે હું 10 મિનિટ કાંઈ બોલી શકું. મેં કહ્યું શું બોલશો તમે? તો કે તમે જે પ્રવચન કર્યું એનો સાર બધા ભૂલી ન જાય એટલે ફરી હું 10 મિનિટમાં કહી દઉં. મેં કહ્યું કહો. એ નિમિત્તે એમનો આનંદ તો સાહેબ. તો એ અંગ્રેજીમાં પછી થોડો સાર સંક્ષેપ કહી બતાવતા હતા. ઘણા સારા માણસ હતા, કૃષ્ણદાસ એમનું નામ. તો એક વાર મને એમણે કહ્યું કે આ તુલસીદાસજીએ ચોપાઈ લખી, મજ્જન ફળ તત્કાળ જણાય, મજ્જન ફળ તત્કાળ જણાય. આમાં ભૂલ નથી થતી? તો કે શું ભૂલ થાય, તમને શું લાગે? તો કે વાત એમ છે કે મજ્જનનું ફળ, સરિતામાં કોઈ સ્નાન કરે તેનું ફળ શું? મગર તમને શું લાગે? તો કે શીતળતા શરીરની, મનની પ્રસન્નતા બરાબર, તાપની નિવૃત્તિ બરાબર. તો કે તત્કાળ જણાય? મગર જુઓ, હવે તમે આ નવી વાત મને પૂછી, અત્યાર સુધી મને કોઈ આ પ્રશ્ન પૂછ્યો જ નહોતો. તમે આ પ્રશ્ન પૂછ્યો, રામાયણના વિદ્વાનો તો ઘણા મળ્યા, પણ આ પ્રશ્ન મને તમે જ આ પ્રથમવાર પૂછ્યો. તો કે મેં તો બધા જ રામાયણ નો અભ્યાસ કર્યો છે અને વિદેશી ભાષાઓમાં પણ જે રામાયણના અનુવાદો થયા તે રામાયણો અને દક્ષિણ ભારતમાં કવિઓએ જે રામાયણો રચ્યા તે રામાયણ બધા જ રામાયણ મેં વાંચ્યા. અધ્યાત્મ રામાયણ પણ વાંચ્યું છે. અને પછી મને કોઈ કોઈ વાર પ્રશ્ન થાય છે તો હું એમ કહેવા માંગુ છું, પૂછવા માંગુ છું કે આ વાત બરાબર છે કે સ્નાન કરવાથી તરત જ ફળ જણાય? મતલબ તુલસીદાસજીએ લખ્યું છે તે બરાબર જ હોવું જોઈએ, બરાબર જ હોવું જોઈએ. મજ્જન કરે સરિતામાં કોઈ સ્નાન કરે તો તરત જ ફળ જણાય. પણ મેં કહ્યું પણ એટલે એમને આનંદ થઈ ગયો કે કઈ નવી વાત કહેવાના છે. પણ શબ્દ એવો છે આપણા વ્યાકરણમાં, પણ કે શું પણ કહો ચાલો. મેં કહ્યું જુઓ, સરિતામાં કોઈ સ્નાન કરે ખરો, એનું અંગ શીતલ બને ઉંડાણો હોય તો પણ આખા શરીર પર જો એને રબરના કપડા પહેરેલા હોય જાડા તો શીતળતા જલ્દી પહોંચે? તો કે ના પહોંચે. તો મજ્જન પણ તત્કાળ નહીં જાણાય. મને તુલસીદાસજી આટલા બધા ફળદ્રુપ બુદ્ધિના ખરા, પણ એમને કલ્પના નહીં કે સત્સંગ પ્રૂફ માણસો પણ થશે કાળમાં. એટલે મારી આ ચોપાઈને પકડી લેશે કે ભાઈ તત્કાળ પરિણામ ક્યાં દેખાય છે? ક્યાં દેખાયું? તો સ્નાન કરે તો એ તત્કાળ પરિણામ નહીં દેખાય. જો કપડા એવા પહેરશે તો રબરના તો નહીં દેખાય. એવી રીતે જે સત્સંગ પ્રૂફ છે, જેમણે કપડા જ વાસનાના ને માયાના પહેરેલા જ છે, હવે એ સત્સંગ એમને જલ્દી અસર પહોંચાડશે નહીં. લગ્ને કુવારા જયારે જોઈએ ત્યારે નવા નકોર જ આપણને દેખાયા. આ છે. પણ તુલસીદાસજી આજે લખ્યું છે તે આવા વોટરપ્રૂફ કોટ વાળા જે માણસો, વોટરપ્રૂફ કોટ, પાણી એમાં પેસી ન શકે એમ સત્સંગ પ્રૂફ માણસો માટે આ લખ્યું નથી, સત્સંગ પ્રેમી માણસો માટે લખ્યું. કૃષ્ણદાસ કે બરાબર તમારી વાત સાચી છે, તમારી વાત સાચી. તો એમ છે, મજ્જન ફલ તત્કાળ જણાય, મજ્જન ફલ તત્કાળ જણાય, કાગ બની મધુ કોયલ જાય, કાગ બની મધુ કોયલ જાય, બગલા હંસ વિવેકી થાય, બગલા અચરજ એ મા નથી જરાય, અચરજ એ મા મહિમા સંત સમાગમ કેરો, મહિમા સંત સમાગમ, શાસ્ત્રો ને સત પુરુષો ગાય, શાસ્ત્રો ને સત પુરુષો, કાયા પલટ થતી જીવતણી, કાયા પલટ થતી જીવતણી, સત્સંગ નદી માજો નાય, સત્સંગ નદી માજો, વિવેક ના સત્સંગ સિવાય, વિવેક ના સત્સંગ સિવાય, રામ કૃપા વીણ તે ન પમાય, રામ કૃપા વીણ, હર્ષ શ્રેયનું મંગલ મૂલ, હર્ષ શ્રેયનું મંગલ મૂલ, સંત સમાગમ કહ્યો અમૂલ, સંત સમાગમ કહ્યો અમૂલ, કાગ બની મધુ કોયલ જાય, કાગ બની મધુ કોયલ જાય. આ પરિણામ તુલસીદાસજી કહે છે કે સત્સંગની સરિતામાં સ્નાન કરનાર માનવની અંદર જે અંદરનું પરિવર્તન આવવું જોઈએ તેમાં એક પરિવર્તન આ છે કે કાગડા હોય તે કોયલો થઈ જાય છે. ઘણી મોટી વાત છે. કાગડા એટલે કટુ ભાષી માનવ. કાગડાઓની દ્રષ્ટિ મંગલ તરફ ઓછી હોય, અમંગલ તરફ વધારે હોય છે. જો કે કાગડાઓમાં કેટલીક સારી વાતો પણ છે, કદાચ તુલસીદાસને ખબર ન પણ હોય એ સારી વાત પણ છે. અમે કાગડાઓને જો કઈ ખાવાનું નાખો તો કાગડાઓ એકલ પેટા બનીને ખાતા નથી. કાગડાઓ કાક 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 ઇન્વિટેશન કાર્ડ મોકલે પોતાના જ્ઞાતિ બંધુઓને, અને એક કાગડો હોય તે બીજો કાગડો આવે એટલે નાચે પાછો એને જોઈને કાગડો, બીજા કાગડાઓ પાછા નાચવા માંડે, તે પણ બધા કાક 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 રાસ લેલા રમે, અને બધા નવા કાગડાઓ ભેગા થાય 5-15, પછી બધા હોંશે હોંશે ઉજાણી કરે. કાગડામાં આવું છે. જયારે કૂતરામાં એનાથી ઉલટું છે. કૂતરાને તમે રોટલો નાખ્યો એટલે કૂતરો પગ નીચે દબાવી દે, પછી ચારે તરફ જોઈએ કે કોઈ જ્ઞાતિબંધુ છે, અને જો દેખાય તો તરત રોટલાને દબાવીને મોઢું આમ કરે, ભસવાની તૈયારી કરે. બીજો પાસે આવે તો પણ એને અઠાવવા માટે ભસે પણ કરો. રોટલો ભલે તૂટી જાય પણ જ્ઞાતિબંધુને ખાવા નહીં. કાગડાઓ અને કૂતરાઓમાં આટલો ભેદ દેખાય છે. કૂતરામાં પણ કેટલું સારું છે કે તમે કૂતરાને ખાવાનું આપો તો ચોકીદારી તમારી કરે. અને આજકાલ તો એવી ફેશન બનેલી છે પરદેશમાં, ખાસ કરીને આપણા દેશમાં પણ છે, કે કૂતરાઓને જોઈને એક માણસે મને કહ્યું કે યોગેશ્વરજી, બીજા જન્મમાં કૂતરો થવું તો સારું. મનુષ્ય શરીર આટલું બધું મૂલ્યવાન, દેવો પણ ઈચ્છા કરે તમે કૂતરા થવાની ઈચ્છા કરો તો કે મનુષ્ય શરીર મૂલ્યવાન કરો, પણ ધારણ કરીને દુઃખી થઈ ગયા. કમાવાનું દમાવાનું મોંઘવારીનો પાર નથી, લાઈનોમાં ઉભા રહેવાના, સુખ થાય એટલે લગ્ન કર્યા તો ઝઘડા જ ચાલે છે, મુશ્કેલીનો પાર નથી. અને આ કૂતરાઓને હું જોઉં છું, શિયાળામાં કોટ પહેરાવવામાં આવે એમને માલિકો તરફથી, સુવા માટેના પલંગો અલગ છે, વોટરમાં કૂતરા જ આગળ બેઠા હોય, મિસિસ તો પાછળ બેઠી હોય, કૂતરા સૌથી આગળ, એમને બિસ્કુટ ખવડાવવાના ને એ લહેર પાડી છે કૂતરાઓને. એટલે મને થયું કે કૂતરો થવું તો સારું. પણ મેં કહું તમે કૂતરા ખાવ ને આવા કૂતરા ના ખાવ તો મુસીબત થશે. તમે બધા કૂતરાઓને કઈ આવું થોડું હોય છે, માટે તમે માણસ જ થવાની ઈચ્છા રાખો, પણ સારા માણસ થવાની ઈચ્છા રાખો. મુસીબતોમાંથી મુક્તિ તમને મળે તેવું ભગવાન પાસે ઈચ્છો. અથવા છતાં પણ જો મુસીબતો આવે તો બહાદુર જવા મર્દને, મરદ માણસને છાજે તેવી રીતે મુસીબતોથી ગભરાવાને બદલે તેનો પ્રતિકાર કરતા શીખો, તે શક્તિ માંગો પરમાત્માની પાસે. કૂતરા થવામાં કઈ સાર નથી. હમણાં જ મેં પૂછ્યું તો આ વર્ષે પાછા મને મળ્યા, તો કેમ શું થવાનું, તો કે હવે કૂતરા ન થવું. બકુ કેમ, તો કે કડકાયો કૂતરો હતો તે કોકને કરડ્યો, માણસો એ પકડી મારી નાખ્યો, મને આવી રીતે મારી નાખ્યો તો બધું તો બધું છે કે થવું જ બધું. સારા થયો, સારા માનવ થાવ તમે, જ્યાં છો ત્યાં બો, અને જીવનને સારું કરવાની કોશિશ કરો. તો કાગડાઓની પેઠે કર્કશવાણી બોલનારાઓ, કાગડાઓની પેઠે કટુ ભાષી અથવા તો મલિન પદાર્થો તરફ જેમની વૃત્તિઓ જાય છે, તે કોયલ જેવા મધુર ભાષી બની જાય. આ સત્સંગનું એક પરિણામ છે. અને બગલા હંસ વિવેકી થાય, બગલાઓ જે હોય છે તે હંસ બની જાય છે, વિવેક વાળા થઈ જાય છે. નિત્યાનિત્ય સત્યાસત્ય નો વિવેક કરીને નિત્ય અને સત્યની પાછળ પડે છે, તેને પકડી રાખે છે, સત્યનો સાક્ષાત્કાર કરવા માટેની પ્રવૃત્તિ આદરે છે, અને અસત્યની અંદર આસક્તિ રાખતા નથી, અનિત્ય પદાર્થોની પ્રીતિ કરતા નથી. બગલાઓની પેઠે દંભમાંથી મુક્તિ મેળવે. બગલાઓને કેટલાક માણસો દાંભિક કહે છે કે સીધા આમ નદીમાં ઉભા હોય તો આપણને એમ જ લાગે કે ધ્યાનસ્થ છે, પરંતુ થોડા વખત પછી આપણને એમ લાગે કે બગલા નીચા નમ્યા, કારણ કે પાણીમાં જેમની તો દ્રષ્ટિ હતી, સાંભવી મુદ્રા કરીને ધ્યાનમાં બેઠેલા આંખ તો ઉગાડી, દ્રષ્ટિ પાણીમાં હતી ને માછલું પકડીને ગળી ગયા અને પાછા ધ્યાનમાં ઉભા રહ્યા. આવા જે ભગ ભગતો દાંભિકો, જયારે સત્સંગરૂપી સરિતામાં તુલસીદાસજી મહારાજ કહે છે કે સ્નાન કરે છે તો અંશ બની જાય, નિર્મળ થઈ જાય, વિવેકી બની જાય છે, જ્ઞાનના પ્રકાશથી પોતાના જીવનને પ્રકાશિત બનાવે છે. માનો પછી પરમાત્મા તરફ અભિમુખ બનીને, અને સંત શિરોમણી તુલસીદાસજી મહારાજના શબ્દોમાં કહીએ તો પરમાત્મા પ્રત્યે સમ્મુખ બનીને આગળ ચાલે છે, પરમાત્માની કૃપા પામે. તો સત્સંગનું આ એક શું પરિણામ છે કે માનવનું જીવન ઉત્તરોત્તર સુધરતું ચાલે છે. આપણે હંમેશા આપણા આત્માનું નિરીક્ષણ કરીએ છીએ, ભાઈ આપણું જીવન ગયા વર્ષે હતું એના કરતા આ વર્ષે કંઈક આગળ છે, શુદ્ધિની દિશામાં, માનવતાની દિશામાં આગળ છે. આપણી અંદર જે દુષ્ટ વૃત્તિઓ અથવા દુર્ગુણો હતા તે ધીરે ધીરે ઘટતા ચાલે છે કે વધતા ચાલે. જો સત્સંગના પરિણામ સ્વરૂપે આપણા દુષ્ટ વિચારો વિકારોની દુર્વૃત્તિઓ ઓછી થતી હોય તો પછીથી સત્સંગનું શું પરિણામ આપણને જીવનમાં સાંપડ્યું તેમ કહી શકાય. આવી રીતે સત્સંગ તુલસીદાસજી મહારાજના શબ્દોમાં કહીએ તો કાયાપલટ કરવાની એક પ્રવૃત્તિ છે. માનવની કાયાપલટ કરે, ટ્રાન્સફોર્મેશન ફોર ધી બેટર, પોતાના જીવનનું ઉર્ધ્વીકરણ, ઉદાત્તીકરણ, શુદ્ધિકરણ આ સત્સંગ દ્વારા થવું જોઈએ એમ તુલસીદાસજી મહારાજ માને છે. અને પોતાની અંદરની જે સુષુપ્ત શક્તિઓ છે એ સુષુપ્ત શક્તિઓ પણ જાગૃત થઈ જવી જોઈએ. ધીરે ધીરે સત્સંગ દ્વારા જાગૃત થઈ જાય જો આપણે સત્સંગ કરતા હોઈએ તો આપણને સમજાય કે આપણે માનવ છીએ, આપણે ઘણા મહાન છીએ, આપણે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છીએ, આપણી અંદર પ્રકાશ છે, આત્માનો દિવ્ય પ્રકાશ છે જેને આપણે ભૂલેલા છીએ, આપણે શાંતિના સ્વરૂપ છીએ, છતાં પણ આપણને તેનું ભાન નહીં હોવાથી શાંતિની લાલસાને લઈને સંસારના પદાર્થોની પાછળ ફરીએ છીએ. આપણને જ્ઞાન થઈ જાય છે, ભાન થઈ જાય છે, અને પછી આપણા શુદ્ધ બુદ્ધ મુક્ત સચ્ચિદાનંદ સ્વરૂપને અનુભવવા માટે તૈયાર થઈ જઈએ છીએ. તુલસીદાસજી મહારાજે સત્સંગની કેવળ થિયરી કઈ બતાવી નથી, પણ પ્રેક્ટિસ પણ કઈ બતાવી. આપણે જયારે વિજ્ઞાનના વર્ગોમાં જઈએ તો સાયન્સ અથવા વિજ્ઞાનના વર્ગોમાં બે જાતનું શિક્ષણ આપવામાં આવે. એક તો આપણા શિક્ષક આવે તો વિજ્ઞાનનું શિક્ષણ સિદ્ધાંતનું આવે, જેને થિયરી કહેવાય, સિદ્ધાંત અથવા આદર્શ, તેની શિક્ષા આપણને પ્રદાન કરે. પાણી કેવી રીતે બને તો એ કહે આપણને કે પાણી આ રીતે તમે તત્વોનું સંમિશ્રણ કરો તો પાણી બની જાય છે. પરંતુ પાણી આપણી સામે કઈ બની નહીં, આપણે તો કેવળ સમજી જ ગયા. હવે પ્રયોગશાળામાં તે શિક્ષક લઈ જાય અને પછીથી પ્રયોગ કરે અને પ્રયોગ દ્વારા પ્રત્યક્ષ રીતે પાણી બનાવીને પુરવાર કરે કે આવી રીતે પાણી બને છે, તો પછી જે આપણે સમજ્યા હતા તે પુરવાર થઈ જાય, અનુભવ ગમ્ય બની જાય, એની અંદર આપણો વિશ્વાસ થઈ જાય. તો તુલસીદાસજી મહારાજ પણ આદર્શ વૈજ્ઞાનિકની જેમ કેટલાક સિદ્ધાંતોની રજૂઆત કરે અને પછી પાછા પ્રયોગશાળામાં શ્રોતા કે વાચકને લઈ જાય છે કે જુઓ સત્સંગનું ફળ આ છે, નિત્યાનિત્ય પદાર્થનો વિવેક, સત્સંગ દ્વારા માણસ સત્ય સ્વરૂપ પરમાત્મા જે પોતાની અંદર છે આત્મા રૂપે એને અનુભવે છે, અનંત શક્તિ એની અંદર આવી જાય છે, અને જે સત્સંગ કરે છે તેને સંસારનો ભય રહેતો નથી. અને તરત જ પછી તુલસીદાસજી મહારાજ રામાયણ રામચરિત માનસમાં આ જે થિયરી છે એને પ્રેક્ટિસમાં ઉતારી બતાવે છે કે જુઓ તો પછી તમે સત્સંગ દ્વારા કેવી ઉચ્ચ ભૂમિકા પર મહાપુરુષો પહોંચી ગયા છે. સુંદર મજાનો સરિતાનો તટ પ્રદેશ છે, સમુદ્ર વિશાળ છે, ઉત્તુંગ તરંગો સમુદ્રના ઉછાળા મારે છે અને ત્યાં આગળ વાનર જાતિના યોદ્ધાઓ બેઠા છે, ચિંતા વગર છે. એમને એમ થાય છે ઘરે આ સીતાની શોધ તો આપણે કરવા નીકળ્યા સુગ્રીવના આદેશને શિરોધાર્ય કરીને, પણ હજુ સીતાની શોધ થઈ શકી નહીં. અને સુગ્રીવે કહ્યું છે કે એક મહિનાની અંદર જો તમે શોધ કરીને નહીં આવો તો જે પણ મારી પાસે શોધ કર્યા વગર આવશે તેના શિરોનો હું છેદ કરી નાખીશ, તેને જીવતો નહીં જવા દો. તો હવે શું કરવું, આપણે દિવસો તો વ્યતીત થતા જ જાય છે, બધા ચિંતા થયો છે. એમની વાતો બાજુમાં જે ગુફા છે એ ગુફામાં રહેનાર સંપાતિ સાંભળે છે. સંપાતિ જટાયુનો ભાઈ છે. આ વાનર જાતિના યોદ્ધાઓએ જટાયુને પણ યાદ કર્યો કે જટાયુએ રામની કેવી શીખેલી સેવા કરી હતી. સેવા કરતા કરતા જટાયુ સ્વર્ગવાસી બની ગયો, છતાં સેવા કરતો જ રહ્યો. આ સંપાતિ પોતાના ભાઈની વાત આવી એટલે ગુફામાંથી બહાર આવે છે અને બહાર આવીને વાનર જાતિના યોદ્ધાઓને કહે છે કે ખરેખર જટાયુનો સ્વર્ગવાસ થયો. તો કે આ સ્વર્ગવાસ, હું જટાયુનો ભાઈ છું, તમે આટલા બધા ચિંતાતુર કેમ છો? તો વાનર જાતિના યોદ્ધાઓએ કહ્યું કે અમે તો સીતાની શોધ કરવા નીકળ્યા પરંતુ અમને હજુ સીતાની પ્રાપ્તિ થઈ નથી. ત્યારે સંપાતીએ કહ્યું કે મારામાં એવી શક્તિ છે કે હું આટલે દૂર રહીને પણ કેટલાય યોજનો હું જોઈ શકું છું. આ મારામાં શક્તિ છે. જેમ આપણે ત્યાં ટેલિવિઝન છે તો ઇંગ્લેન્ડની વસ્તુ પણ આપણે ટેલિવિઝન પર જોવી હોય તો જોવાય, દિલ્હીની વસ્તુ ટેલિવિઝન પર જોવાય, ઇંગ્લેન્ડની વાત થતી હોય બીબીસીની તે આપણે રેડિયો પર સાંભળીએ, ત્યાં માઇલોના અંતરો વચ્ચે આવતા નથી, સાયન્સે પુરવાર કર્યું છે. એવી રીતે આ શક્તિ યોગીઓમાં કેટલીક વાર હોય તો દૂરના અંતરોને કાપીને દૂરના પદાર્થો જોઈ શકે, દૂર દર્શન કરી શકે, દૂરના પદાર્થોને સાંભળે, દૂર શ્રવણ કરી શકે. સંપાતિમાં તે શક્તિ હતી. એટલે એને કહ્યું કે તમે ચિંતાતુર ન બનો, હું અહીંયાથી જોઈ શકું છું. લંકા નગરી છે, સમુદ્રને સામે કિનારે ત્રિકૂટ પર્વત છે, એના ઉપર લંકા નગરી છે, એમાં અશોક વાટિકા છે, એમાં એક વૃક્ષ છે, એની નીચે સીતા બેઠી છે, શ્રી રામના વિરહથી વ્યથિત છે, શ્રી રામનું સ્મરણ કર્યા કરે છે. અને એ સીતાને તમે પ્રાપ્ત કરી શકશો, કેવળ તમારે જવાનું છે તે સીતાને મળવા માટે. જો તમારામાં કોઈ એવો યોદ્ધો હોય કે જે સમુદ્રને ઓળંગી શકે તો તે સીતાની પાસે પહોંચી શકે, કારણ કે વચ્ચે શતયુજન સાગર છે. રામાયણની ભાષામાં શતયુજન સાગર એટલે 700 ગાઉનો સાગર છે. આ સાગર છે 400 ગાઉનો સાગર, 4 ગાઉનો યુજન કહેવાય છે. તો આ જે મોટો સાગર છે એ સાગરને જો કોઈ ઓળંગી શકે તો લંકામાં પહોંચી શકે અને સીતાની ભાળ પણ મેળવી શકે. તો તમે વિચાર કરો કે કોણ આ શતયુજન સાગરને ઓળંગી શકે તેમ છે. વાનર યોદ્ધાઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા. સંપાતિએ પોતાના ભાઈની પાછળ જે કઈ તર્પણ આદિ ક્રિયાઓ કરવાની હતી શાસ્ત્રોચિત તે કરી અને તો પાછો ગુફામાં જતો રહ્યો. યોદ્ધાઓ વિચાર કરવા લાગ્યા. અંગદે કહ્યું કે હું સમુદ્રને ઓળંગી શકું ખરો, પણ પાછો આવું કે કેમ તે વિશે મને શંકા છે. કારણ કે હું ઓળંગીશ તો થાકી જઈશ, સમુદ્ર ઘણો વિશાળ છે, પાછા કદાચ મારાથી ન પડાવાય. જાંબવંત હતા, વૃદ્ધ વયોવૃદ્ધ વાનરોના નેતા જાણે કે હતા. એણે કહ્યું કે હું સમુદ્રને ઓળંગી શક્યો હોત પણ અત્યારે વૃદ્ધ બની ગયો છું, માટે મારાથી હવે ઓળંગી શકાશે નહીં. જ્યારે ભગવાનનો અવતાર થયો હતો વામન અવતાર, અને તે વખતે બલિ રાજાને બાંધવાની આવશ્યકતા ઉભી થયેલી, ત્યારે ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. એ વિરાટ સ્વરૂપની આજુબાજુ મેં પરિક્રમા કરી હતી, 7 પ્રદક્ષિણાઓ કરી હતી એક જ શ્વાસે, એ બધું કરી ચૂક્યો હતો. એ વખતે યુવાની હતી મારી, આ વખતે તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, એટલે હવે મારાથી સમુદ્રને ઓળંગી શકાય તેમ નથી. તો કોણ ઓળંગે સમુદ્ર? કોઈ યોદ્ધાની અંદર શક્તિ નહોતી સમુદ્રને ઓળંગવા, શક્તિ નહોતી. અથવા શક્તિ હતી તો શંકાશીલ મન હતું કે આપણાથી ઓળંગી શકાય, આપણાથી ઓળંગી શકાય. જેમ નેપોલિયન બોનાપાર્ટે કહ્યું કે આલ્પ્સને ઓળંગી શકાય, શું અઘરી વાત છે. પણ અત્યાર સુધી કોઈ આલ્પ્સ પર્વતને ઓળંગ્યો જ નહોતો, એટલે સૈનિકોની અંદર શંકા હતી કે આપણાથી નહીં ઓળંગાય. નેપોલિયને કે ઓળંગી શકાય, ચાલો હું આગળ ચાલુ છું, તમે પાછળ આવો. તો બધા જ સૈનિકો નેપોલિયનની પાછળ ચાલ્યા, એમની સુષુપ્ત આત્મશક્તિ જાગી ગઈ અને સમુદ્રને આળસ પર્વતને ઓળંગી. તો નેપોલિયને કહ્યું કે મારા શબ્દકોશમાં અશક્ય નામનો શબ્દ નથી. ધેર ઇઝ નો વર્ડ ઇમ્પોસિબલ ઇન માય ડિક્શનરી. થઈ શકે, ઓળંગી બતાવ્યું. એમ માનવની ઈચ્છા શક્તિ શું નથી કરી શકતી? માનવ ચંદ્રમાં ગયો, મંગળમાં ગયો, પૃથ્વીની પરિક્રમા કરી અને સમુદ્રના અતલ ઊંડાણોમાં પણ એ ડૂબકીઓ મારીને ત્યાંના રહસ્યોને ઉપલબ્ધ કરવા માટે પ્રવૃત્તિ આદરી બધું જ કર્યું. સોનાની ખાણો શોધી, ચાંદીની ખાણો શોધી, બધું જ કર્યું છે, પણ હજુ માનવ પોતાના મનની અંદર જઈ શક્યો નથી. પોતાના આત્માના અતલ ઊંડાણોની અંદર અવગાહન કરીને ત્યાં જે આત્મારૂપી મોતી છે તેને પામવાની પ્રવૃત્તિ કરતો નથી, એટલે માનવ દુઃખી છે. બહારની દુનિયામાં પ્રવૃત્તિઓ કરનારો માનવ પોતાના મનનો, પોતાની ઇન્દ્રિયોનો, પોતાના વિકારોનો, પોતાની વાસનાઓનો, પોતાની પશુવૃત્તિઓનો દાસ બનેલો છે. એને લીધે તે દુઃખી છે. આજે પોતાની સુષુપ્ત આત્મશક્તિને જગાવીને જો માનવ સમજી લે કે હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું, તો એને કોઈ જાતનો ભય રહે નહીં, કોઈ જાતનો શોક રહે નહીં, કોઈ ભય રહે નહીં, કાંઈ ચિંતા રહે નહીં. આનંદના અરણવની અંદર અવગાહન કરી એનું જીવન ધન્ય બની શકે. બધા જ વિચારવા લાગ્યા કોણ સમુદ્રને ઓળંગી શકે. એટલે ત્યાં જે જાંબવંત હતા એ હનુમાનજી તરફ ફર્યા, અને હનુમાનજી તરફ ફરીને એમણે હનુમાનજીને કહ્યું કે તમે કેમ શાંત બેઠા છો? રામ કાજ લગી તવ અવતારા, રામ કાજ લગી તવ અવતારા. રામના કાર્યને માટે તો તમારો અવતાર છે, તો તમે કેમ ચૂપ બેઠા? હનુમાન, તમે કેમ શાંત બેઠા છો? આટલી જ વાત કરી. ત્યાં તો હનુમાનજીની જે સુષુપ્ત શક્તિ હતી તે જાગ્રત થઈ. એક વાક્યનો જ સત્સંગ, એક ક્ષણનો જ સત્સંગ જામવંત જેવા સત્પુરુષનો હનુમાનજી નિરાશ થઈને વિચારશીલ બનીને બેઠેલા એની સુષુપ્ત આત્મશક્તિને જંકૃત કરીને આ ક્ષણ માત્ર સત્સંગે જગાડીને, હનુમાનજી તમે ચૂપ બેઠા, જયારે જયારે રામ આવે ત્યારે તમે આવો છો, રામના કાર્યમાં સહાયક બનો છો, આ કામ તમે કરી શકો તેમ છો, તમારાથી થાય એમ છે, તમે જ કરી શકશો, બીજું કોઈ નહીં કરી શકે, તમે એ માટે આવેલા છો, અવતરેલા છો, કેવી વાત છે. હનુમાનજી એકદમ જાગ્રત થઈ ગયા, વેળાસનમાં બેઠા હતા એને બદલે આસનને સીધું કરી નાખ્યું, ઉભા થઈ ગયા. ઉભા થઈને પછી હુંકાર કરવા માંડ્યા અને સમુદ્રના તટ પ્રદેશ ઉપર જે શિલા હતી એના પર ચડી ગયા. હમણાં જો રાવણને બાંધીને લઈ આવું છું, હમણાં જો મારી પીઠ ઉપર સીતા માતાને પણ લઈ આવું છું, રામને સમર્પી દઉં છું સીતાને, હમણાં જો બધું જ કાર્ય પરિપૂર્ણ કરી દઉં છું, મારી અંદર અનંત શક્તિ છે, હું ઐશ્વર્યનો સ્વામી છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. જાંબુવંતને સંતોષ થઈ ગયો. એમણે કહ્યું, જુઓ હનુમાનજી, બહુ આગળ ન ચાલતા, આગળ ન ચાલો, તમારી આ શક્તિ છે, તમારી અંદર જાગૃત થઈ ગઈ, તમે સમુદ્રને ઓળંગવાના, ઓળંગી જાઓ, તમે પાછા આવી જવાના, આવશો, તમે સીતાની માહિતી મેળવશો, પણ રાવણને બાંધીને લાવવાની આવશ્યકતા તમારે નથી, સીતાને પણ લાવવાની આવશ્યકતા તમારે નથી, તમને તો શ્રી રામે કેવલ સીતાની માહિતી મેળવવાનું કાર્ય જ સોંપ્યું છે, તે કરીને પાછા આવી જાઓ, આગળનું કામ શ્રી રામ કરશે. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. આપણા શાસ્ત્રો કહે છે કે પ્રત્યેક માનવ દિવ્ય અયમ આત્મા બ્રહ્મ, વેદ કહે છે આત્મા બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ શાંતિ સ્વરૂપ, એને માટે અવિદ્યાનો સાગર ઓળંગવાનું જરાય અઘરું નહીં. પણ માણસ આજે દિનહીન બની ગયો, પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલી ગયો અને લમણે હાથ દઈને બેસી ગયો નર્મદની પેટે. નર્મદની તસવીર જો તમે જોઈ હોય તો નર્મદના સ્વરૂપને પ્રતિમા રૂપે જો તમે જોયું હોય તો બગીચામાં બિચારાને બેસાડી દીધા છે, સુરતમાં લોકો હવા ખાવા જાય છે ત્યાં દીન દેખાય છે. નર્મદ વિચાર કરે છે કે મૂકી મૂકીને મને અહીંયા મૂક્યો, જીવનમાં તો મને ક્યાંય રાખ્યું જ નથી, જીવનમાં રાખ્યું. આ શતાબ્દી કે અડધી શતાબ્દીના ઉત્સવો થાય ને વિદ્વાનો ભાષણો કરે અને કાવ્ય ગોષ્ઠીઓ થાય ને રેડિયા પરથી વહેતા થાય કાવ્યો, એનાથી કઈ નર્મદને અંજલિ અપાવવાની છે? નર્મદનું જે કાર્ય છે સમાજ સેવાનું, કુરિવાજોનો પ્રતિકાર કરવા, જ્યાં સુધી સંયુક્ત રીતે તે ન થાય એની માટેની કોઈ વ્યવસ્થિત યોજના ન બને ત્યાં સુધી શું? 50 વર્ષ તમારા પછી 75 થશે, પછી 100 થશે, બીજાના પણ થશે, ત્રીજાના પણ થશે, એક ટેવ પડી જાય છે. માણસ હીરક કરો, રજત જયંતિ કરો, હીરક કરો, અમૃત કરો, થઈ રહ્યું પ્રેરણા પામવાની, તો લમણે હાથ દઈને માણસ બેસી જાય છે. મારાથી શું થાય? અરે તારાથી તો બધું થાય, પરમાત્માનો પુત્ર છે, તારાથી કઈ ન થાય, પણ તારી પાછળ શક્તિ કેવી છે તે તો તું જો. આ માઇક થી કઈ ન થાય, આ વાયર થી કઈ ન થાય, આ વાયરમાં શું બીજું છે? આ તો રબર માત્ર છે, આની અંદર કઈ બીજું નથી. પણ આ જે માઇક છે ને આ રબર છે, નળી છે, એની પાછળ વાયરની અંદર શું છે? લાઇટ, ઇલેક્ટ્રિસિટી, એ દાખલ થયેલી છે, એટલે આની કિંમત વધી ગઈ. અને ઇલેક્ટ્રિસિટી જો ચાલી જાય તો આપણે ગમે તેટલું બોલીએ તો પણ આપણા શબ્દોના પ્રતિઘોષના પર આની શક્તિ ઓછી થઈ જાય. આમ તો આપણા શરીરમાં કઈ નહીં, પંચમહાભૂતનું પૂતળું, પણ એની અંદર હૃદય લાગણીશીલ, ઉર્વિશીલ, એની અંદર મન ચિંતન મનન કરનારી વસ્તુ, યોજનાઓ બને, જીવન વિકાસની બનાવે પોતાની ને બીજાની, અને એનાથી પણ આગળની વસ્તુ એવા આત્મા, ઇલેક્ટ્રિસિટી કરતા પણ મહાન, જે સૂર્ય ચંદ્રને પણ પ્રકાશ આપે તેવી શક્તિ, એને લીધે આપણી શોભા. આપણે આ શક્તિ ને ભૂલી ગયા છીએ અને એને લીધે દિનહીન લાચાર બનીને બેઠા છીએ. જો કોઈ જામવંત મળી જાય, સત્પુરુષ મળી જાય, સત્સંગ નું પરિણામ આપણે ભોગવી શકીએ તો એ સત્સંગી પુરુષ સત્પુરુષ આપણને કહે કે તમે દિનહીન લાચાર નથી, તમે તો શુદ્ધ બુદ્ધ મુક્ત છો. નિરાશાના ને કંગાલિયતના વિચારોને પરિત્યાગીને આત્મ સ્વરૂપને યાદ કરીને આત્મ સ્વરૂપના અનુભવ કરવાની માટે આગળ વધો. ત્યારે આપણને થાય કે વાંસળી ભલે નાની, વગાડનારો નાનો નથી. વાંસળીની મહત્તા વગાડનારને લીધે છે, ફૂંક મારનારો બીજો છે. આપણી અંદર ફૂંક મારનારો પંચમહાભૂતની વાંસળીમાં બીજો છે, એને જો આપણે જાણી લઈએ, સમજી લઈએ તો આપણે દિનહીન લાચાર બનીને કદી પણ જગતમાં જીવીએ. આપણે માનીએ કે આપણે મરતા નથી, શરીર મરે, શક્તિ મરતી નથી. શક્તિ તો અનંત છે અને આપણે નાના પણ નથી. હનુમાન જેવા બની મનુજવમ મારુત તુલ્ય વેગમ, મનુજવમ મન જેવી જેની ગતિ છે, મારુત તુલ્ય વેગમ પવન જેવો જેનો વેગ છે, એવા આપણે થઈ જઈએ, પુરુષાર્થ કરવા માંડીએ. કદી થાકીએ જ નહીં, કદી કંટાળીએ જ નહીં, કદી હારીએ જ નહીં. આવું જીવન આપણું કરીએ. પણ કોઈ આવા ગુરુ મળે, કોઈ આવા સત્પુરુષ મળે, સત્સંગનું આવું શું પરિણામ તો જીવનની અંદર પેદા થાય અને આપણને થાય કે અમે નાના નથી. બહારથી નાના લાગીએ પણ અમારી શક્તિ નાની નથી. હનુમાને કહ્યું શક્તિ નાની નથી. ગયા હનુમાનજી, ગયા લંકામાં, ગયા વિભીષણના કહેવાથી અશોક વાટિકામાં પહોંચ્યા અને પહોંચ્યા પછી માતા સીતાને મળવા માટે ગયા. વૃક્ષની ઉપર બેઠા રાવણ ત્યાં આવ્યો. રાવણે ધમકી આપી, સીતાને જોયું બધું અને પછી હનુમાનજી રામ નામના સ્મરણને કરવા લાગ્યા. ઝડપથી હું આ વાત કરી રહ્યો છું, વિસ્તારથી પછી કરીશું. સીતાએ કહ્યું કે પ્રગટ કેમ થતા નથી શ્રી રામના જપને કરનારા ગુણગાન ગાનારા. હનુમાનજી સામે આવી ગયા, વાત બધી કરી કે હું તો રામનો દાસ છું, પાર્ષદ છું. રામે મને મોકલ્યો તમને મેળ મળવા માટે. રામે સંદેશો આપ્યો છે, મુદ્રિકા બતાવી, લંકા દહન કર્યું. વળી પાછા સીતા માતાની પાસે આવ્યા. માતા, સમાચાર બધા કઈ સંભળાવ્યા? થોડા વખતમાં રામ આવશે, ચિંતા ન કરતા, આવશે રામ. તમારું ચિંતન નિરંતર કરે છે, ચિંતન નિરંતર કરે છે. જીવ કેવળ ચિંતન કરે, ચિંતા ન કરે. ચિંતા તો પ્રભુ કરે છે. જીવે તો ચિંતન જ કરવાનું છે, ચિંતા કરવાનું કામ જીવનું નથી. ચિંતા ન કરતા, આવશે રામ જરૂર, રાવણ નો નાશ કરશે. માતા સીતાએ કહ્યું કે મને શંકા લાગે છે, રાવણ અતિશય બળવાન શક્તિશાળી છે, એની સેનામાં મોટા મોટા યોદ્ધાઓ છે, જે આસુરી માયા કરી શકે છે, અદૃશ્ય થઈ જાય છે, એકના અનેક થઈ જાય છે, લોહીની વૃષ્ટિ કરે છે, બધું કેટલું કરે છે. ત્યારે રામની સેનામાં એવા યોદ્ધાઓ કેવા? હમણાં જ તમે વાત મને કરેલી કે વાનર જાતિના પુરુષો છે એમાં સૈનિકો, તો તમારા જેવા જ બધા હોય તો તમે કઈ રાવણ નો સામનો કર્યો મને લાગતું નથી. આ મને શંકા થાય, યુદ્ધમાં રાવણ ને રામ નહીં જીતી શકે અને તમે બધા પણ નહીં જીતી શકો. ત્યારે હનુમાનજીએ કહ્યું, માતા, અમે જેવા બહારથી દેખાઈએ છીએ તેવા નથી. આ તમે જે જુઓ છો તે અમારું બહારનું સ્વરૂપ જુઓ છો. અમારી જે અંદરની વસ્તુ છે, શક્તિ, તેને હજુ તમે જોઈ નથી. શંકા ન કરો. તો કે તમારી અંદરની શક્તિ વળી કેવી છે, બતાવી શકો? તો કે હમણાં જ બતાવું એમાં શું. હનુમાનજીએ પોતાની સવિશેષ આત્મશક્તિની મદદથી પોતાની કાયાને વિશાળ કરી. વિશાળ આકાશને જાણે કે મસ્તક અડવાનું છે, ચરણ જાણે પાતાળમાં જવાના છે, વિશાળ સ્વરૂપ કરી દીધું. અને એ સ્વરૂપને જોઈને સીતા ભયભીત બની ગઈ. અર્જુન જેમ વિશ્વરૂપ દર્શન કરીને ભયભીત કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં બન્યો હતો, તેમ માતા સીતાએ કહ્યું, બસ થઈ ગયું. હનુમાનજીએ પૂર્વરૂપ પાછું લઈ લીધું અને માતા સીતાને પૂછ્યું, હજુ પણ તમને શંકા છે? સીતાએ કહ્યું, અમે શંકા નથી. હનુમાનજીએ કહ્યું, માતા, અમે આમ તો નાના દેખાઈએ પણ અમારી પાછળની શક્તિ નાની નથી. શક્તિ અમારી પાછળની શ્રી રામની છે, પરમાત્માની છે. એ શક્તિ વિરાટ છે અને એ શક્તિની જ્યાં સુધી અમારા પર કૃપા છે, અનુકંપા છે, ત્યાં સુધી અમે અશક્યને પણ શક્યની અંદર પરિણત કરી દઈશું.
કેવી વાત છે? માનવ ભૂલી ગયો છે આજે કે પોતાની પાછળ શક્તિ કેવી મોટી પરમાત્માની છે. આટલું જો માણસ યાદ રાખે તો એનો બધો જ વિશ્વાસ ચાલ્યો જાય, એની બધી ચિંતા ચાલી જાય, એની નિર્મળતા ચાલી જાય, આનંદ 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 એના જીવનની અંદર થઈ જાય અને પ્રતિપળે અનુભવે કે જીવનની યાત્રામાં હું એકલો નથી, સમસ્યાઓનો ઉકેલ મારે એકલા એ કરવાનો નથી, મારી પાછળ શક્તિ છે પરમાત્માની વિરાટ, મારી અંદર અને બહાર ત્યાં સમસ્યાઓના ઉકેલમાં સહયોગ પ્રદાન કરી રહી છે, પોતાની રીતે ઉકેલશે. હું એને પ્રાર્થના કરીશ, આત્મનિવેદન કરીશ, જીવનની યાત્રામાં હું કદી એકલો નહોતો, આજે પણ નથી, ભવિષ્યમાં પણ નહીં હોઉં, પરમાત્મા મારા સહયાત્રી બનીને અનંત કાળના યાત્રી બનીને નિરંતર મારી સાથે જ રહે છે. ત્યારે સીતાએ કહ્યું કે હવે મને વિશ્વાસ થાય છે કે તમે જીતી શકો રાવણને, પણ શું? તો કે તમે મને આ શક્તિ બતાવી તમારી, એનાથી મને વિશ્વાસ થઈ ગયો કે તમે જીતી શકો, પણ તમારા જેવા રામની સેનામાં બીજા પણ છે? આ તો તમે એકલા, બીજા તો નાના નાના એમને પકડી પકડીને બધા રાક્ષસો ખાઈ જાય, તમે એકલા શું કરો? તમારા જેવા બીજા ખરા? ઘણી વાર અમે અમેરિકા ને ઇંગ્લેન્ડમાં હોઈએ ત્યારે ત્યાંના કેટલાક માણસો પૂછે, યોગેશ્વરજી તમારા જેવા કોઈ સંતો ખરા ભારતમાં? અમારા જેવા એટલે કેવા વળી? આવા ખાદીના કપડા પહેરી એવા? તો કે ના, તમારા જેવા ત્યાગી, પૈસા ભેગા ના કરે એવા, સાધના કરનારા, શાંત એકદમ દેખાય જયારે જોઈએ ત્યારે ટાળાટમ, રેફ્રિજરેટર જેવા, દોડાદોડ નહીં કરનારા, પદરામણીઓ નહીં કરનારા, કોઈને ત્યાં ખાવા નહીં જનારા, આવા રાષ્ટ્રનું ચિંતન કરનારા આવા સંતો ભારતમાં બીજા ખરા? અમારે ત્યાં આવે છે તો વેપારી ટાઈપના આવે છે લોકો, એમ કે બોલો. તો અમે શું કહીએ કે અમારા જેવા બીજા ગળા? તો કે કેટલા? અમે કહીએ ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં. હવે ભારતનું ગૌરવ તો હાચવું જોઈએ ને. આપણા દેખા એમ કહેવાય કે બધા ઢબો શંકર જેવા મોટા વધારે ત્યાં છે. આપણે પરદેશમાં જઈએ એટલે આપણી સંસ્કૃતિ અને આપણા દેશના ગૌરવને વધારવા સંસ્કૃતિના દૂત બનીને જઈએ છીએ. અહીંયા પછી સાધુઓની સમક્ષ પ્રવચનો કરીએ છીએ, અમે એકલા સંતોની આગળ સંમેલનોમાં ત્યારે કહીએ છીએ, સુધરો નહીં ચાલે હવે આ, એમને એમ કહીએ. પણ ત્યાં કઈ એવું કહેવાયું છે કે ડાલડાગી વધારે છે, ચોખ્ખું ઓછું છે ઘણા? કેમ? પણ એ લોકો પાછો પ્રશ્ન પૂછે કે તો પછી એ કેમ અહીં આવતા નથી? અમે કહીએ એમને કેટલાકને આવવાનું ગમતું નથી અને કેટલાક ને માટે પ્રભુની જેવી ઈચ્છા છે કે આવે નહીં. એમ કૃષ્ણ તમારા જેવા જો હોય તો ભારત ચાવવા જેવું ખરું. અમારો ફેરો સફળ છે ભાઈ, કેવળ પરદેશમાં જવાથી અને થોડું કામ કરવાથી જો ત્યાંની પ્રજાને ભારત વર્ષ પ્રત્યે પ્રેમ થઈ જાય અમને જોઈને, તો અમે ઘણું મોટું કામ 10,000 રૂપિયા 20,000 રૂપિયાનો પગાર લઈને જે આપણી એમ્બેસીના માણસો કરી રહ્યા છે એનાથી ઓછું કામ અમે નથી કરતા એમ અમને થાય. અમારી પાછળ શક્તિ પ્રભુની છે. હનુમાનજીએ કહ્યું, માતા આ અમારા જેવા તો બીજા કેટલાય છે રામની સેનામાં. હનુમાનજી કહે એમ કે કોઈ એકલો છું? ઘણા. તો કેમ? આવવાના? તો કે બધા જ આવવાના, અને થોડી વારમાં તો આ બધા જ રાવણની સેનાના સૈનિકોનો સંહાર કરી નાખશે, તમને લઈ જઈશું અમે. તમે કહેતા હો અત્યારે લઈ જઈએ તો કે ના, એટલી ઉતાવળ નથી, રામને આવવા દો. કેવી શક્તિ! માણસને જયારે પ્રભુમાં વિશ્વાસ થઈ જાય તો એની બધી જ નિર્બળતાઓ દૂર થાય. અને પછીથી સીતાની પાસેથી ચૂડામણી લીધો, ચાલ્યા સમુદ્રને પાછા ઓળગી, શ્રીરામ સ્મરણ કરીને ઓળગી ગયા. પ્રભુનું સ્મરણ કરીને અવિદ્યાનો વિશાળ સાગર, આ સાગર સ્થૂળ સાગરને તો ઓળંગી જવાય, અત્યારે હેલિકોપ્ટરમાં બેહો તો ઓળંગી જવાય, પણ અવિદ્યાનો જે સાગર માનવની અંદર પડેલો છે એને હેલિકોપ્ટરમાં પેલા સાગરોને ઓળંગનારા પણ ઓળંગી શકતા નથી, ત્યાં પાછા ડૂબી જાય છે. તે સાગરને ઓળંગી શકાય અને તેમાં પ્રભુની શક્તિ કાર્ય કરે અને ભક્ત કે સાધક હંમેશા ઈચ્છે અનુભવે કે હું એકલો નથી, હું નાનો નથી, બહારથી નાનો દેખાઉં છું, મારી પાછળની શક્તિ નાની નથી, એનો અભય વરદ હસ્ત મારા ઉપર હંમેશા માટે પતરાયેલો છે. હું નિર્ભય નિર્ભય છું, નિશ્ચિંત છું. મુસીબતો આવે તો ભલે આવે, મારે તે જ શક્તિ કરશે. અંધકાર ના ઓળા ઉતરી જાય જીવનમાં તો પણ એ અંધકાર ના ઓળાઓની વચ્ચેથી વળી પાછું સોનેરી સૂર્યનું કિરણ પ્રગટ થઈ જશે. ઓળાઓને અદ્રશ્ય કરી દેશે અંધકારના, પ્રકાશ 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 પાછો થઈ જશે. શક્તિનું મેં શરણ લીધું છે.
અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ ના શક્તિ નાની, ના ભક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની. હવે વાત તો જરીએ રહી ના છાની, હવે વાત તો જરીએ રહી ના છાની. નથી આત્મા તણી અનુરક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ. નાની કાયા આતમ પણ નાનો નહીં, નાની કાયા આતમ પણ નાનો નહીં. નાનું સરોવર નાનું સરોવર નથી નાનું એનું પાણી, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની. કોણ બેઠું છે આંખ માની અંગમહી, કોણ બેઠું છે આંખ માની અંગમહી. કોણ ચાલે ચરણ માં બની ને પાણી, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની. એની લીલા ને વેદો શક્યા ના કહી, એની લીલ વેદો શક્યા ના કહી. કેમ વર્ણવી શકે કવિ કેરી વાણી, કેમ વર્ણવી શકે કેરી વાણી, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની. અમે વંશી વગાડનાર ન્યારા તમે, અમે વંશી વગાડનાર ન્યારા તમે. ભરો જીવનમાં સૂર જેવા તમને ગમે, ભરો જીવનમાં સૂર જેવા તમને ગમે. રોમ રોમમાં રોમ રોમમાં તમારી રાજધાની, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ નાની. તમે હૃદય ને રોમ રોમ ક્રીડા કરો, તમે હૃદય ને રોમ રોમ ક્રીડા કરો. તમે શ્વાસ ને પ્રશ્વાસ નું બાથું ભરો, તમે શ્વાસ ને પ્રશ્વાસ નું બાથું ભરો. આંખ નાની જ્યોતિ એની ના છે નાની, અમે નાના અમારી ના શક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ ના શક્તિ નાની, ના ભક્તિ નાની, અમે નાના અમારી ના શક્તિ 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 નાની. પ્રણામ કરીને હનુમાનજી પછી વિરાય, પ્રણામ.
માતા સીતાને વિશ્વાસ થઈ ગયો.
બરાબર,
હતો વિશ્વાસ, પણ વિચાર કરતા હતા માતા કદાચ આ રાવણ નો સામનો કેવી રીતે કરી શકાશે. વિશ્વાસ પછી થઈ ગયો કે બરાબર, આપણને વિશ્વાસ થઈ જાય છે મોહ રૂપી રાવણ નો સામનો કરી શકાશે, એના આસુરી સંપત્તિના સેનાના દળનો સામનો કરીને સંહાર કરી શકાશે. આજે આપણું અસલ શુદ્ધ બુદ્ધ મુક્ત રાજ્ય છે એ આત્મિક રાજ્યને પામી શકાશે. શ્રદ્ધા થઈ જાય, પ્રભુની અંદર વિશ્વાસ થાય એટલે શ્રદ્ધા થઈ જાય છે, પછી આનંદ આનંદ થઈ જાય છે જીવનની અંદર. આ સત્સંગનું પરિણામ તુલસીદાસજીએ થિયરી પણ બતાવી, તુલસીદાસજીએ પ્રેક્ટિકલ્સ પણ બતાવી દીધું. આવા પ્રેક્ટિકલ્સ ઘણા છે રામચરિત માનસમાં. સત્સંગ દ્વારા કોને શું ફાયદા થયા, થોડા સત્સંગથી આત્મશક્તિ જાગૃત થઈ ગઈ, મોટા મોટું આ પરિણામ છે સત્સંગતિનું. અને તે સત્સંગતિ મનુષ્યને માટે આશીર્વાદ રૂપ અથવા કલ્યાણકારીની થાય છે. વિષય આપણો ચાલી રહ્યો છે અવિદ્યારૂપી સાગરને કેમ તરી શકાય, માયામાંથી મુક્ત કેમ થઈ શકાય, કેવી રીતે થઈ શકાય, એને માટેના સાધનો રામચરિત માનસના આરંભમાં સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ બતાવે છે. પ્રથમ સાધન એમણે બતાવ્યું સત્સંગતિનું, સત્સંગતિનું. પછી બીજું સાધન બતાવે છે, પછી ત્રીજું સાધન બતાવશે. તેની વિચારણા આપણે ક્રમશઃ રામચરિત માનસના આધાર પર કરી રહ્યા છીએ. આવતીકાલે આ વિષયના અનુસંધાનમાં આગળ વાર્તાલાપ કરીશું. માં સર્વેશ્વરીની વાત સાંભળીએ, પછી શાંતિ પાઠ પાછા આપણે કરીને આ પ્રવચનની પરિસમાપ્તિ આજે કરીશું.
પાવર સાદ ગુરુ સ્વીકારી લેજો નાથ ગુરુજી અમારા, સ્વીકારી લેજો નાથ ગુરુજી અમારા, વંદન હજારો વાર 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 ગુરુજી અમારા.
ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વેષાવહૈ. ઓમ શાંતિ શાંતિર્ભવતુ, સર્વારિષ્ટ શાંતિર્ભવતુ, સર્વપ્રકારેણ શાંતિર્ભવતુ, શાંતિરેવ શાંતિર્ભવતુ.